તારીખ 22/8/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 184 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 139
ચૈતન્ય તરફ વળવાનો પ્રયત્ન થતા તેમાં જ્ઞાનની વૃદ્ધિ, દર્શનની વૃદ્ધિ, ચારિત્રની વૃદ્ધિ, સર્વવૃદ્ધિ એટલે સર્વગુણોની વૃદ્ધિ થાય છે. ગણકુરને નિયમ સારનો અધિકાર હશે. વિકલ્પ ને કુલાલ કહે છે, ક્રિયાકાંડ ને આડંબર કહ્યો છે. ધારાના બોલમાં વિષય ચાલ્યો છે, એ વિષય ચાલ્યો આવે છે. ચૈતન્ય એટલે ચૈતન્ય સ્વભાવ અને અંતઃતત્વ સ્વરૂપ જે પરમ તત્વ છે, પરમ પદાર્થ છે, એના તરફ વળવાનો પ્રયત્ન, પુરુષાર્થ. પ્રયત્ન એટલે પુરુષાર્થ. કોને વળવાનો કે સર્વ સમગ્ર પરિણમનને વળવાનો? આખું પરિણમન અંતર્મુખ થાય તે પરિણમનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર બધા ગુણોનો સમાવેશ થાય છે. એમ કેમ છે, તેમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જ્ઞાનની વૃદ્ધિ થાય છે એટલે સ્વરૂપને ગ્રહણ કરવાની જે જ્ઞાનની શક્તિ અથવા જ્ઞાનની જે સ્વસ્વરૂપને અનુભવવાની શક્તિ, સ્વભાવ શક્તિ, એ સ્વભાવ શક્તિનો વિકાસ થાય છે. પરિણામમાં એને વૃદ્ધિ કહે છે. દર્શનની વૃદ્ધિ, શ્રદ્ધા અને દર્શન ઉપયોગ બંને નિર્મળ થાય છે. ચારિત્રની વૃદ્ધિ એટલે સ્વરૂપમાં સ્થિર થવાની શક્તિ પણ વૃદ્ધિગત થાય છે. એમ સર્વગુણો માં વૃદ્ધિગત પણ થાય છે. સર્વવૃદ્ધિ એટલે આખું દ્રવ્ય નિર્મળ થાય છે. કૌષ્ટિકામાં રાજનીતિ નિયમ કહે છે કે ચારેય ગતિમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે ચારેય ગતિના જીવોને પૂર્ણ કરેલા અનેક પ્રકારના જે કર્મો છે એનો ઉદય છે. અજ્ઞાન ભાવે નરકમાં ગયો, અજ્ઞાન ભાવે તિરિંચમાં ગયો, અજ્ઞાન ભાવે કોઈ પણ દેવગતિમાં ગયો, ગમે ત્યાં ગયો, તે કર્મનો ઉદય છે. અને તે સર્વ કર્મના ઉદય વચ્ચે પણ સમ્યક દ્રષ્ટિ બંધાતો નથી. તેનું કારણ તેનું દ્રવ શુદ્ધત્વ રૂપે પરણી ગયું છે. એવો શબ્દ વાપર્યો છે અહીંયા, જે સર્વવૃદ્ધિ શબ્દ લીધો છે એ વાત ત્યાં છે. સર્વવૃદ્ધિ થાય છે એટલે આનું આખું દ્રવ્ય જ શુદ્ધત્વ રૂપે પરણી ગયું છે. દ્રવ્યનું જે મૂળ શુદ્ધ સ્વરૂપ, એ સ્વરૂપ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમવા લાગ્યું અને પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમવાની ઢળક એને શુદ્ધ પરિણમનશીલતા કહેવામાં આવે છે. શાસ્ત્રીય પરિભાષામાં એને શુદ્ધ પરિણમનશીલતા કહે છે. શુદ્ધ પરિણમનશીલતા એવો જ દ્રવ્યનો પરિણમન સ્વભાવ છે. એમ કેમ છે, તો જ્યાં અંતર્મુખનો પ્રયત્ન થયો અહીંયા મુદ્દો એ ચાલે છે કે કોઈ પણ જીવને જ્યાં અંતર્મુખનો પ્રયત્ન થયો, અંતર્મુખ સ્વદ્રવ્યનું ધ્યેય બનાવ્યું, એને આશ્રય સ્થાન તરીકે સ્વીકાર્યું, એને પોતાનું ખરું સ્વરૂપ, સાચું સ્વરૂપ છે એમ સ્વીકાર્યું હરભાજ્ઞાનમાં, ત્યાં આખું દ્રેય શુદ્ધ પરિણમવા લાગે છે. એ સિદ્ધાંત લેવો છે, પહેલી બોલિટીમાં આ સિદ્ધાંત લેવો છે કે જ્યાં ચૈતન્ય તરફ વળવાનો પ્રયત્ન થયો, એ પ્રયત્ન થતા જ તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ સર્વગુણોની વૃદ્ધિ થવા લાગે છે. અંતર્મુખના પ્રયત્નમાં આખું દ્રવ્ય જ એનો સ્વભાવ જ એને સાથ આપે છે, એમ કેમ અંદરથી એને સાથ મળે છે. એવો દ્રવ્યનો કોઈ બેહદ અપરિમિત ફાટમફાટ સ્વભાવ છે કે જો જીવ પોતે અંતર્મુખ થવાનો પ્રયત્ન કરે તો અંદરથી એને બહુ મોટો સાથ મળે છે. પણ તકલીફ એ છે કે અંદર અંતર્મુખ વળવાનો પ્રયત્ન કરતો નથી, થોડી પણ તૈયારી નથી, એમ કેવું છે. પ્રયત્ન તો કરતો નથી પણ પ્રયત્ન માટે થોડી પણ જીવની તૈયારી નથી. નહીતર તૈયારી થાય ત્યાં પાત્રતા આવવા માંડે છે. જ્યાં સાચી જિજ્ઞાસા પ્રગટે અને સાચી ભાવના થાય ત્યાં એની પાત્રતા પ્રગટ થઈ જાય છે. પાત્રતા થાય તો એને પરિણમન થવાનો અવકાશ, પુરુષાર્થ ઉપડવાનો અવકાશ ઉત્પન્ન થાય છે. નહીતર કાંઈ વિકલ્પ કરે તો મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે એટલે કાંઈ વિકલ્પ કાંઈ છે, કાંઈ કામ થવાનું નથી. એવી ઈચ્છા થાય એટલે કોઈ કામ થવાનું નથી. શુદ્ધ સ્વરૂપે હતું, શુદ્ધ સ્વરૂપે પરિણામના સ્વભાવ સ્વરૂપે પણ હતું, હતું અને છે. હતું એટલે છે જ તે, છે છે ને છે, ત્રણે કાળે છે. ભલે પર્યાય અધૂરી રહી પણ પર્યાયમાં પણ પર્યાય સ્વભાવ હોય છે. હવે બીજી વાત કરેલી છે, જેમ કે જે શરીરમાં ઝેર નાખવામાં આવે થોડુંક, કોઈ તમાકુ ખાઈને, કોઈ બીડી પીને, કોઈ અફીણ ખાઈને, તો એ ઝેર ઝેરને માગે, કેમ કે એ શરીરની પર્યાય એવી થઈ જાય છે કે એને એની તલપ લગાવીના રહી નહીં. એમાં એ અમૃતનો વિષય છે એની સામે. શું કે જે પ્રકારે જ્યાં પોતે અંતર્મુખ પરિણમવાનો પ્રયત્ન કરે છે ત્યાં પરિણમનમાં એક પરિણમન સ્વભાવ એવો ઉત્પન્ન થઈ જાય છે કે એને અંતર્મુખ વળવું એ પરિણમનનો સ્વભાવ થઈ જાય છે. જેમ ઢાળમાં ઢળવું એ પાણીનો સ્વભાવ છે, ઢાળમાં દળવું એ પાણીનો સ્વભાવ છે, એને દેડવું પડતું નથી. દેડવું, દળતું રોકવા માટે પ્રયત્ન કરવો પડે, પણ ઢાળ હોય ને એને દળવા માટે પ્રયત્ન કરવો પડે એને. એમ જે અંતર્મુખ પ્રયત્ન કરીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે, એ તો સમ્યક દર્શનથી એ વાત ઉપાડી છે કે સમ્યક દર્શન થાય છે તો એનું પરિણમન, પરિણમવાનો પરિણમન સ્વભાવ અંતર્મુખ વળવાનો, ઢળવાનો થઈ જાય છે. કેમ કે મૂળ સ્વભાવ એવો જ છે, એ પણ પર્યાયમાં પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે? એ વિષય લીધો છે. કર્તા કર્મ અધિકારની 144 ગાથા પૂરી કરી શુદ્ધ ઉપયોગ થયો, પક્ષાંતિ ક્રાંત કરીને પછી એક કળશ લીધો છે. તો કે જેમ ઢાળમાં પાણી આપોઆપ દળવા લાગે છે એમ જ્ઞાન જ્ઞાનમાં આપોઆપ મળવા લાગ્યું. સૂક્ષ્મ જ્ઞાન હોવા છતાં એ જ્ઞાન જ્ઞાનમાં આપોઆપ ભળવા લાગ્યું છે. એવું એક અંતર્મુખ વલણનો પરિણમનનો સ્વભાવ, પર્યાય સ્વભાવ થઈ જાય છે. બારમાનું પ્રકૃતિ વિભાવમાં લઈએ તો જેની જે પ્રકૃતિ હોય એ પ્રકૃતિ વારંવાર પ્રકૃતિ પ્રમાણે એને ભાવાયા વિના રહીએ નહીં. એમાં એને કરવું ન કરવાની જાગૃતિ જ ન રહીએ કે આ કરું તો થાય, એવો વિકલ્પ આવે તો થાય, અથવા વિકલ્પ કરે તો હું ન કરું તો રોકી શકે એમ ને એમ ને મત થઈ જાય અને સહેજે સહેજે થઈ જાય. એવું દ્રષ્ટાંત પ્રવચન સારમાં આપ્યો છે, હરિમ ભગવાનનો ત્યાં દાખલો આપતા. અરવિંદ ભગવાનને બધી એવી જ ક્રિયા છે કે વિકલ્પ વિના થઈ જાય છે. વિકલ્પ કરવો પડતો નથી, કેમ કે પોતે શુદ્ધ પરિપૂર્ણ નિર્વિકલ્પ થઈ ગયા છે. તો દ્રષ્ટાંત લીધો છે ત્યાં સ્ત્રી પ્રકૃતિનો, કે માયાચાર સ્ત્રીનામ, જેમ સ્ત્રીઓને માયાચાર સમજ છે, શાસ્ત્રમાં એ દ્રષ્ટાંત લીધો છે. એને વિકલ્પ ન કરવો પડે, સહેજે 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 એની પ્રકૃતિ એ રીતે માયાના ફળમાં સ્ત્રી પર્યાય આવે છે, એટલે સહેજે એ પરિણામ થઈ જાય, એને કરવું પડે નહીં. એવું જેમ પર્યાયમાં વિભાવ સ્વભાવ સહેજ થવાનો છે, પર્યાયમાં પરિણામ એવું છે જે ધડક થઈ ગઈ એ સહેજે સહેજે થવા લાગે, એમ કોઈ અપૂર્વ મહિમાના ને અપૂર્વ રસના ફળ સ્વરૂપે જ્યાં શુદ્ધોપયોગ ને સમ્યક દર્શન થયું. જ્ઞાની એમ કહે છે કે એનું દ્રવ્ય જ શુદ્ધત્વ રૂપે પરિણામમાં લાગે, દ્રવ્ય જ શુદ્ધત્વ રૂપે પરિણામે છે. અનંત ગુણનું સમગ્ર પરિણામનું શુદ્ધપણે પરિણમવાનો એક એની અંદર ધરણ થઈ ગયું, વલણ થઈ ગયું, સહેજે સહેજે પરિણમવા લાગે છે. ચારેય ગતિના કોઈ પણ પ્રકારના અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનો ઉદય આવે તો પણ એનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપે પરિણમે છે. વિકલ્પ મનથી વિકલ્પ ઉઠે છે, સમય પંચેન્દ્રિય થાય, મન વાળો પ્રાણી થાય ત્યારે એને વિકલ્પ ઉઠે. એ પહેલા મન વગર વિકલ્પ નથી, વિભાવ ભાવ છે પણ વિકલ્પ નથી, વિકલ્પને મન સાથે સંબંધ છે. એટલે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો, બે ઇન્દ્રિય થયો, ત્રણ ઇન્દ્રિય થયો, ચરણ ચાર ચૌરેન્દ્રિય થયો, અસમની પંચેન્દ્રિય થયો, તો ત્યાં સુધીમાં એને વિભાવ છે જે તે એના ઇન્દ્રિયના વિષયો સાથેનો વિભાવ છે. ત્રણ ઇન્દ્રિયો વિષય, બે ઇન્દ્રિયો તો બે ઇન્દ્રિયનો વિષય, ચાર ઇન્દ્રિયો તો ચાર ઇન્દ્રિયનો વિષય, પણ મન નથી ત્યાં. તો મન નથી તો ત્યાં વિકલ્પ નથી, વિકલ્પ મનની સાથે થાય છે. પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન આવે ત્યારે વિકલ્પના શરૂ થાય. વિકલ્પ સમજાય છે, એટલો વિકલ્પ થાય છે ત્યાં મન હોય છે. મન હોય છે ત્યાં ઉઘાડ વધારે છે, સૌથી વધારે ઉઘાડ સંસારી પ્રાણીમાં પાંચ ઇન્દ્રિય ઉપરાંત છઠ્ઠું મન મળે ત્યારે સૌથી વધારે ઉઘાડ છે. એટલે તો મન વાળા પ્રાણીને જ સમ્યક દર્શનનો અધિકાર લીધો છે, અસંગી જીવને સમ્યક દર્શન થતું નથી. એટલું જ આ જ્ઞાન ખુલે છે પછી એ હિતાદેનો વિવેક કરી શકે છે, અથવા હિત અહિતનો વિવેક કરી શકે છે કે આ મારા આત્માને હિતરૂપ છે, આ મારા આત્માને અહિતરૂપ છે. વિભાવ છે વિકલ્પનું સ્વરૂપ નહીં, એ વિભાવનું જ સ્વરૂપ છે. સ્થૂળ સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપનો સવાલ નથી, વિકલ્પમાં વિકલ્પ સૂક્ષ્મ અને વિકલ્પ સ્થૂળ, એ વિકલ્પની મર્યાદા. વિભાવ તો એક ઇન્દ્રિયને થાય, બે ઇન્દ્રિયને થાય, ત્રણ ઇન્દ્રિયને થાય, ચાર ઇન્દ્રિયને થાય, પણ વિકલ્પ નથી. મન જ નથી પછી વિકલ્પ ક્યાંથી હોય? મનમાં વિકલ્પ ઉઠે છે. આપણે અનુભવ કરો તો ખ્યાલ આવે, સમની પંચેન્દ્રિય છીએ કે મનમાં વિકલ્પ કરીએ છીએ, આમ કરવું આમ ન કરવું, આ અનેક પ્રકારની ઈચ્છા થાય, વિકલ્પો આવે તો મનમાં થાય છે. મન ન હોય એને શું, એટલું જ્ઞાન બિલાઈ જાય એને શું. એ વિકૃત ભાવ છે, વિકારી ભાવ છે. વ્યક્ત તો છે જ, સૂક્ષ્મ છે એ વ્યક્ત છે, સ્થૂળ વિકલ્પ વ્યક્ત છે, અને એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંગી પંચેન્દ્રિયનો વિભાવ પણ વ્યક્ત જ છે. સ્થૂળ સૂક્ષ્મનો ત્યાં પ્રશ્ન એટલા માટે નથી, એને તો ખબર જ નથી, એને તો એ વિભાવ કેવો છે અને કેવો નહીં એને સમજવાની શક્તિ એની પાસે નથી. મન ગુમાવ્યું પછી એ વિભાવ મને દુઃખરૂપ છે એ સમજવાની શક્તિ એની પાસે નથી. તેથી એ દુઃખ મટાડવું એ સમજવાની શક્તિ પણ એની પાસે નથી. પછી તો એકલો દુઃખને ભોગવે છે, ભોગવતા નવા કર્મ બાંધે છે. પછી તો એકદમ કુદરતના ભરોસે એને સમય સમયની પર્યાય છે, એને કેવી રીતે ઉદરવું એ પ્રશ્ન રહેતો નથી. જ્ઞાન નો ઉઘાડ વધે પછી અશુદ્ધતા વધે ઘટે એની સાથે કઈ ઉઘાડની મેળ નથી. કોઈ ઉઘાડ વાળો જીવ વધારે પણ અશુદ્ધ પરિણમે, કોઈ ઉઘાડ વાળો જીવ ઓછું પણ અશુદ્ધ પરિણમે, એનો કોઈ મેળ નથી. અશુદ્ધતા છે એનો સંબંધ કોની સાથે? કોઈ ઇન્દ્રિય જ્ઞાન સાથે નહીં. એકેન્દ્રિય વાળો વધારે અશુદ્ધતામાં પરિણમે, પંચેન્દ્રિય વાળો ઓછી અશુદ્ધતામાં પરિણમે, એવો કોઈ નિયમ નથી. પ્રશ્ન શું છે? તીવ્ર મંદ કષાય ઉપર આધાર છે, કષાયની મંદતા તીવ્રતા ઉપર આધાર છે. કોઈ ઉપર જાય ઉપર વાળો, નીચે જાય નીચે વાળો, ઉપર જાય જીવ કરે ગુણ પામે સીધું વાત. એવું નથી કે પંચેન્દ્રિય વાળો નિવેદમાં ન જાય, પંચેન્દ્રિય પણ નિવેદમાં જવાનો. અને એવું નથી કે નિવેદ વાળો પંચેન્દ્રિય ન થાય. એટલે ઉપરની ગતિમાંથી નીચેની ગતિમાં, નીચેની ગતિમાંથી ઉપરની ગતિમાં જેવા પરિણામ થાય એવું ફળ મળે. અને એ પરિણામ કેમ કરવા, કેમ થવો, એ કાંઈ કોઈ એવું નથી કે આમ જ કરે ને આમ જ કરે, એવો કોઈ નિયમ નથી. બિલકુલ જેમ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, બહુ સરસ સમજવા જેવો વિષય છે કે વંટોળિયામાં તણખનું ઉડે છે, શું એનો નિયમ છે? ક્યાં જઈને પડશે, કયો જ ને કઈ કઈ એનો નિયમ ખરો? વંટોળિયામાં આવી ગયેલું તણખલો હવે વંટોળમાં ચડ્યું છે એ ક્યાં જશે, ક્યારે શું ખબર પડે એની? એમ મન ગુમાયું આયા જે પર્યાયમાં હિત કરી શકે છે એમાં હિત ન કર્યું, હિત કરવાની દરકાર ન કરી, તો એ પછી વંટોળિયાનું તણખલું છે, ક્યારે ક્યાં જશે એનો મેળ? એકેન્દ્રિયમાં જાય, ઉપેન્દ્રિયમાં જાય, ચારેન્દ્રિયમાં જાય, કાંઈ પત્તો લાગે એવું નથી. કસાયની મંદતા, કસાયની મંદતા, અબુદ્ધિપૂર્વક સમજણ વગર સહેજે સહેજે કસાયની મંદતા થાય, તો એકેન્દ્રિયમાંથી બહાર નીકળી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય કોઈ પણ પ્રકારનો પર્યાય થઈ શકવા યોગ્ય છે અને થાય છે જીવોની. કરતા થકવાનો કઈ એને ખબર જ ન, અબુદ્ધિપૂર્વક નો એનો વલણ છે. જેમ તાવ વધે ઘટે, શું એક કલાકમાં માપો, ઘડીકમાં વધે ઘડીકમાં ઘટે, વળી પાછો વધે વળી ઘટી આવે. જયારે માપો ત્યારે એક કલાકની અંદર પાંચ વખત માપો તો પાંચ વખત પાંચ દોરા જુદા જુદા આવે, શું કારણ છે? એ તાવનો એવો સ્વભાવ છે કે એની ઉષ્ણતા એક સરખી ન રહે. એમ કષાયનો એવો સ્વભાવ છે કે એક સરખી તારતમ્યતા કોઈ જીવની ક્યારે એક સરખી રહે એવું બને નહીં. એક પર્યાયમાં ચાહે નિગોદની હોય, ચાહે દેવની હોય, ચાહે મનુષ્યની હોય, ચાહે નારકીની હોય, દેવની હોય, બે ઇન્દ્રિયની હોય, ત્રણ ઇન્દ્રિયની હોય, ચાર ઇન્દ્રિયની હોય, કોઈ પણ પર્યાયમાં કષાયનો સ્વભાવ એવો છે કે એક સરખો કષાય તીવ્ર પણ ન રહે, એક સરખો કષાય મંદ પણ ન રહે. રાખવો હોય તો એ ન રહે, તીવ્ર રાખવો હોય તો ન રહે, મંદ રાખવો હોય તો ન રહે. કોઈ માણસ ગુસ્સે થાય છે પછી નથી કહેતા કે હવે હમણાં કાંઈ બોલશો ને, કાઢો પડવા દો, ઠંડો પડવા દો, એને એને પાડવો પડ્યો એનો અર્થ જ કંઈ પડી જશે, એ ભાવ તીવ્રતા રહેશે નહીં.
થાય છે, તો પછી એમ કહેવાય છે કે નિર્ગુણ માટેની એવા ઘણા છે કે જે અનંત કાળ સુધી આગ પર આવતા જ
નથી,
તો એના પરિણામમાં શું એટલું
બધું છે કે એવું ભાગ્ય જ કરે છે. એ તીવ્ર મંદ કરીને મંદ કસાય એ ભાગ્ય જ કરે છે કે જે બે ઇન્દ્રિયમાં આવે, બે ઇન્દ્રિયમાં આવે એવો કસાય, એવો મંદ કસાય એ ભાગ્ય જ કરે છે. ત્રણ ઇન્દ્રિયમાં આવે એવો ભાગ્ય જ કરે છે. ભાગ્ય જ થાય છે. બાકી બહુભાગ તો જીવો ઉદય આવે એવું જ પરિણામ કરે છે. તો એ નિબોધને યોગ્ય કર્મનો ઉદય છે. એવું જ પરિણામ કરીને નિબોધને યોગ્ય કર્મ બાંધે છે અને ભોગવે છે. ભોગવે છે એવું બાંધે છે, એવું ભોગવે છે એવું બાંધે છે એવું, એમ અનંતકાળ જાય છે. એનું આયુષ કઈ અનંતકાળનું નથી. આયુષ તો એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ થાય એટલું ટૂંકું છે, પણ છતાં એવું જ બાંધે છે, એવું જ ભોગવે છે, એવું જ બાંધે છે, એવું જ ભોગવે છે, એ પ્રકાર વધારે છે. અને ક્યારેક સહેજે કસાયની મંદતા થઈ ગઈ અનંતકાળે, અનંતકાળે હો, તો બે ઇન્દ્રિયમાં આવે, કોઈ ત્રણ ઇન્દ્રિયમાં આવે, કોઈ ચાર ઇન્દ્રિયમાં આવે, કોઈ પંચેન્દ્રિયમાં આવે, જેવું થઈ ગયું મન પણ એનો કોઈ નિયમ નથી. ક્યારે થાય, કેમ થાય, કોઈ નિયમ નથી. સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે, કોઈ શાસ્ત્ર સિદ્ધાંતમાં એ વિષય નથી આવતો. બસ તત્સમયની યોગ્યતા, એનો બીજું કોઈ એના માટે તો આ સત્પુરુષોના વચનો છે. જીવ ન જાય એને બચાવવા માટે તો આ વાત છે. બસ કસાયની મંદતા એ ઉપર આવે છે, કસાયની મંદતા એ ઉપર આવે છે, કસાયની તીવ્રતા એ નીચે જાય છે. આ શું ટૂંકો હિસાબનો આ છે. અને અધ્યાત્મમાં અંતરવલણ કરે તો અનંત ગુણ શુદ્ધત્વ રૂપે ખીલવા લાગે. જાદો સમજવાનો વિષય આ છે. ઓલા કરતા ઓલામાં થોડું ઓછું ઊંચું સમજાય તો એનું પ્રયોજન નથી. પણ મુખ્ય જે સમજવાનો વિષય છે એ આ છે કે તું અંદરમાં રહેવાનો પ્રયત્ન કર, તારે જ્ઞાન શક્તિ વધારવા માટે કોઈ જુદો પ્રયત્ન નહીં કરવો પડે. તારે ચારિત્ર શક્તિ કે અનંત ગુણમાં કોઈ શક્તિ વધારવા માટે જુદો પ્રયત્ન નહીં કરવો પડે. સર્વ ગુણોની વૃદ્ધિ થઈ જશે. હજી છે પરિણામમાં અનંતકાળથી અશુદ્ધપણું છે અને દ્રવ્ય સ્વભાવે કરીને અનંતકાળથી શુદ્ધપણું છે. આ બે વસ્તુ અનંતકાળથી તે છે અને સંસારી જીવોને રહેશે, આપણને નહીં રહે એમ રાખવાનું, એમ આમ આવવું જોઈએ અંદરથી. અનંતકાળથી હતી, વર્તમાનમાં છે, ભવિષ્યમાં નહીં સમજે એને રહેશે થશે. બાકી દ્રવ્ય શુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે. દ્રવ્ય પણ અશુદ્ધ છે એમ નથી અને પર્યાય પણ શુદ્ધ છે એમ પણ નથી, એટલી વાત સમજવાની છે. દ્રવ્ય શુદ્ધ તો, દ્રવ્ય શુદ્ધ તો એના સ્વભાવથી જ છે. પર્યાય અશુદ્ધ રહેવાનો સ્વભાવ નથી. પર્યાય અશુદ્ધ થાય છે તે વિભાવ છે અને એ વિભાવ પણ અનાદિથી અકારણપણે છે. ક્યારે પહેલો થયો હોય તો એનું કારણ ગોતીએ, પણ ક્યારે પહેલો થયો એવું તો કઈ પ્રશ્ન નથી, એટલે અનાદિથી છે. અકારણપણે એટલે કહીએ કે કર્મના ઉદયના લાકડા નાખે છે એ વાત ખોટી છે. શું નિગોદમાં આવનાર તો એ તો અનંતકાળથી જ નિગોદમાં છે. પહેલે તો કર્મનો સંબંધ તો વિભાવ અનાદિનો છે અને કર્મનો સંબંધ પણ અનાદિનો છે. કર્મને લઈને વિભાવ નહીં ને વિભાવને લઈને કર્મ નહીં, નિશ્ચયથી વ્યવહારે કાર્ય કારણ કહેવામાં આવે છે. નિમિત્ત નિમિત્તિક સંબંધ જોઈને એટલી વાત છે. હવે વાત લઈએ આપણા પ્રયોજનની, કે આપણું પ્રયોજન શું, કે આપણું સ્વરૂપ વિચારવું એ આપણું પ્રયોજન છે, કે મારા જીવે અત્યાર સુધી મારા મૂળ શુદ્ધ સ્વરૂપનું ક્યારે પણ જ્ઞાન કર્યું નહીં, ક્યારે શ્રદ્ધાન કર્યું નહીં, ક્યારે સમજવાનો પ્રયત્ન કર્યો હું નહીં. એટલે હું અત્યાર સુધી જન્મ મરણમાં ગોથા ખાતો 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 અહીં સુધી હજી પહોંચ્યો છું. હવે કોઈ કુદરતે આ વસ્તુ સમજવા સામે આવી છે તો હવે એ જન્મ મરણની ગાંઠ છે ગાળી નાખે. આટલો નિર્ણય, આટલી સમજણ પ્રાથમિક રીતે એની તૈયારી થાય, પાત્રતાની તૈયારી થાય એટલા માટે જીવે કરી લીધું. બસ બાકી બધું કાંઈ અનંત કાળમાં બધું વિચારવા બેસો કે ક્યાં ક્યાંના કારણ કાળને વિચારવા બેસો એ સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે. અત્યારે થોડીક બુદ્ધિ ઉઘડી છે, એમાં કેટલીક વાત આવવાની હતી. માન માન સિંહની પંચેન્દ્રિય થયો છે ને થોડીક બુદ્ધિ ઉઘડી છે, કેટલું સમજવાનો હતો લાંબુ લાંબુ. આટલું હુંડે ટૂંકું એના હિત અહિતનો વિષય તો એનો બેડો પાર થઈ જાય. પછી જે ગામ જવું નહીં એનું નામ લેવું નહીં. અત્યારે નિગુણમાં છીએ નહીં ને ભવિષ્યમાં જવું નથી. પછી એનું કારણ શું કે જીવનનો આત્મઘાત એનું કારણ છે, બીજું કાંઈ કારણ નથી. સ્વભાવનો ઘાત જ કારણ છે. જો પોતે જ પોતાના સ્વભાવને મિથ્યાત્વાદી પરિણામથી ઘાતે છે તો એનું ફળ અનિષ્ટ જ આવે, એમાં શું શું મૂળ છે એમાં. તો બહુ સારો વિષય અહીંયા છે કે ભાઈ તું તમને લાંબી ટૂંકી કાંઈ ન ખબર પડી તો અંદર ચૈતન્ય તરફ વળવાનો પ્રયત્ન કરીને તારું દ્રવ શુદ્ધત્વ રૂપે પરણમી જશે, સર્વવૃદ્ધિ થશે. અરે અંતર્મુખ વળવાના પ્રયત્ન કાળે હજી વિતરાગતા નહીં પ્રગતિ હોય, રાગ રહી ગયો હશે તો એના જેટલો ઊંચો શુભભાવ નથી જગતમાં કોઈ. અંતર્મુખના પ્રયત્ન કાળે જે રાગ છે એ રાગમાં કષાયની મંદતાનો પ્રકાર એટલો બધો છે મંદપણે કે એવો એવો શુભનો શુભનો પ્રકાર જગતની અંદર ક્યાંય નથી. બધા એનાથી હેઠ છે, એટલા શુભ ભાવ છે અહીંથી એક છે. આ તો અંતર્મુખ વળવામાં કેટલો લાભ છે એમ કે આખું આત્મદ્રવ તો પરણી જશે પણ એ પહેલા એની હારે હારે એ ફળ તો એ આવશે, આનંદનું ફળ આવશે. શું આનંદ ફળ આવશે? પણ બાજુમાં ખર થશે, થોડો રાગ રહી ગયો છે તો એના જેવું કોઈ ઊંચું સુખ છે નહીં. ઘાતો છે એટલે સ્વભાવ બિડાતો જાય છે, એટલો બિડાતો જાય છે, એટલો બિડાતો જાય છે કે જીવ છે તે ઊંડાતો 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 મગજમાં ચાલ્યો જાય છે. સ્વભાવ ઘાતાય છે, ત્રિકાળી સ્વભાવ તો એ જેમ છે એમ રહે છે પણ પરિણમનમાં જ્ઞાન બિડાતું જાય, દર્શન બિડાતું જાય, બધા જીવોમાં દુઃખ વધતું જાય, પુરુષાર્થ ઊંધો ઊંધો વધારે થતો જાય. તો એનો જે સવળો પરિણમવાનો સ્વભાવ છે એનો ઘાત થાય છે એમ કેવું છે. મિથ્યાત્વ સ્વભાવ મિથ્યાત્વ કરે છે એના પોતાને મૂળ સ્વરૂપથી અન્યથા શ્રદ્ધે છે, સ્વીકારે છે કે જાણે છે, અનુભવે છે. અથવા બહુ ટૂંકામાં કહીએ તો વર્તમાન પર્યાય જીવડો જેટલો હું આવી જે પર્યાય બુદ્ધિ છે એ મૂળમાં મિથ્યાત્વ છે. પછી અસંખ્ય પ્રકારના મિથ્યાત્વ તો જેટલા અસંખ્ય પ્રકારના વિભાવ કરે તેવો પોતાનો અનુભવ કરે, જેવો જેવો વિભાવ જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે તેવો હું એવો જે અનુભવ થાય ત્યારે તે પ્રકારના મિથ્યાત્વમાં તે જીવ પ્રવર્તે છે, મીઠા ભાવમાં પ્રવર્તે છે. એવી રીતે અસંખ્ય ભેદ મૂળમાં એક ભેદે લઈએ તો પર્યાય બુદ્ધિ પર્યાય મુંડાહા પરસમયાહા આ સૂત્ર છે પ્રવચન સાર. પર્યાય બુદ્ધિ તે મિથ્યા બુદ્ધિ, પર્યાય બુદ્ધિ છૂટે દ્રવ સ્વભાવની દ્રષ્ટિ થાય, બુદ્ધિ થાય એટલે એનું મિથ્યા તો જાય, અજ્ઞાન જાય. ત્યારે મોક્ષ માર્ગે ચડે અને એનો અનંત કાળ. ભાર ન જીવી શકે. પછી નીચે આમ બુકું રાખ્યું, રાખવાનું સજા કરી, ઉપર લટકતી તરવાર મારવા નથી, તમને મરી જાવ તો નસીબ તમારા. તરવાર લટકતી છે, નીચે ડૂકું રાખીને બહેવાનું છે. પછી જોકું ખાય કે ન ખાય, ઊંઘ આવે કે ન આવે, હે ન આવે. લટકતી તરવાર છે એ તો એક મરણ નહીં, આ અનંત મરણ નહીં. મિથ્યાત્વ છે એ અનંત મરણ નહીં, લટકતી તરવાર છે. જૂની કહેવતો છે ને બધે. બહુ ભયંકર, અત્યંત ભયંકર. ક્યાંય એટલે તો દર્શન ક્યાં ક્યાં લાગે છે અને ક્યાંય ન લાગે એની અમે સાવધાની રાખવી જોઈએ. એક વ્યવહારિક દ્રષ્ટાંત લઈએ કે ટોડરમાંથી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે કે ભાઈ તારે આ જીવિકા માટે પ્રવૃત્તિ કરવી હોય તો જગતમાં ઘણી પ્રવૃત્તિ છે, હું તું ધાર્મિક પ્રવૃત્તિ કરીને આ જીવિકાનું નિર્વહન કરીશ નહીં. કોઈ એમ કહે ના ના, પણ હવે અમે સ્વાધ્યાય કરાવીએ અને મહેનતા જોઈએ, વર્ગ ચલાવે છે ને એવું બધું કરે છે તો એમાં શું વાંધો? આમે તો ગમે ત્યાં થોડું મહેનત કરીને પેટ ભરવું તો અહીંયા મહેનત કરી, પણ સાથે સાથે ધાર્મિક કામ પણ થયું કે નહીં, બંનેનું કામ થયું કે નહીં, કેમ? હવે આમાં આમાં શું વાંધો કયો? રહસ્ય શું છે આમ કહેવા પાછા? આવું શું કરવા કીધું? વિચારવા જેવો વિષય છે સામાન્ય બુદ્ધિથી કે ભાઈ કોઈ વ્યવસાય જગતના પદાર્થનો કરવો એ કરતા પાપ જ, પણ પાપના જ પરિણામ છે. કોઈ પણ ધંધો પ્રમાણિક અપ્રમાણિક જે કાંઈ કરે બધા પાપના પરિણામ છે. અને ધાર્મિક વ્યવસાય કરે અને વળતર મેળવે એ પણ પાપના જ પરિણામ છે. પણ સાથે સાથે એને એમ લાગે કે હું ધાર્મિક પરિણામ કરું છું, મને શુદ્ધ ભાવ થાય, પણ આર્થિક પ્રયોજન છે તો પાપનો જ ભાવ છે. પણ ભલે બીજાને તો પાછો ધર્મ સમજાય છે, એનો નિષેધ કેમ કર્યો? ઉપલબ્ધ દ્રષ્ટિથી જોયો તો પેલા કરતા પેલી વાત સારી છે. એક માણસ અહીંયા મહેનત કરી, અહીંયા મહેનત કરી, અહીંયા સમય બગાડવો, અહીંયા સમય બગાડવો, તો અહીંયા તો બીજાને લાભનું કારણ થાય છે, એ કોઈ બીજાને લાભ થવાનો નથી. આની શીખવણીથી કોઈને ધાર્મિક લાભ થવાનો છે એ વાતમાં તો કાંઈ માલ છે નહીં. તો પછી આને હું નુકસાન, બીજાની વાત બીજાની પાસે રહી, બીજાની વાત કરું, આને નુકસાન શું? ભલે પૂજ્ય ભાવ ન આવે, પણ કેમ કે કોઈક શુભ ભાવનું તો નિમિત્ત થશે ને. ચાલો એ પ્રવૃત્તિ કરતા કરતા શુભ ભાવનું તો નિમિત્ત થયું ને. કઈ જાડી બુદ્ધિથી વિચાર આવે માણસને, ભાઈ તું બજારમાં જઈને વેપાર ધંધો કર, એ તારા ચારિત્ર મોહની સાથે વધારે સંબંધ રાખનારા પરિણામ છે. અને ધાર્મિક વ્યવસાયમાં આર્થિક પ્રયોજન એ દર્શનમાં સાથે સંબંધ રાખનારા પરિણામ છે. શું છે? દર્શનમાં સાથે રાખનારા પરિણામ. કહેવાનો મતલબ બીજો છે, ક્યાં ક્યાં દર્શન મોહ લાગે આ એક સમજવા જેવો વિષય છે. ક્યાં દર્શન મોહ તીવ્ર થાય, ક્યાં દર્શન મોહ લાગે, ક્યાંથી દર્શન મોહ છૂટે, દર્શન મોહના પરિણામને બીજી આનુષંગિક કઈ કઈ પ્રવૃત્તિ સાથે કેવા કેવા સંબંધો નિમિત્ત નિયમિત છે કે અવિનાભાવી સંબંધો છે, આ પોતાનું પ્રયોજન જાણીને સમજવા જેવો વિષય છે કે આ અમારું પ્રયોજન છે. જન્મ મરણની ગાંઠ સાથે આજે મોટું જોખમ છે એ પ્રકરણ જ એટલું બધું પ્રયોજનભૂત છે કે ગુરુદેવે 45 વર્ષ સુધી એ વિષયને ખોલવાનો પરિશ્રમ કર્યો છે. એ વિષય સમજવા જેવો છે. બધી વાતે વાતે કોઈ ખોલવા ન બેસે, પણ જ્યાં વિધિ નિષેધનો વિષય ચાલતો હોય ત્યારે એને વિચાર આવવો જોઈએ જિજ્ઞાસાથી. કે અહીં આમ કહેવાનું શું કારણ છે? ઉપરથી તો આમ દેખાય છે, અંદરથી કંઈક બીજું છે. ઉપરથી તો એને એમ પ્રવૃત્તિ સારી લાગે, ચાલો બીજાને સુભાવમાં તો નિમિત્ત પડશે. માણસને કમાવું હોય તો શું છે, પેટ લઈને બેઠો છે તો ગમે ત્યાં તો પ્રવૃત્તિનો સમય તો ગયા એને એને છૂટકો જ નથી. તો શા માટે ધાર્મિક વ્યવસાય ન કરે? શું એને દર્શન મોહનો ત્યાં સવાલ ઉભો થાય છે? દ્રષ્ટાંત લીધો. એવી રીતે જ્યાં જ્યાં દર્શન મોહની પ્રવૃત્તિ થતી હોય ત્યાં ત્યાં એને પોતાને જ્યાં સુધી લાગતું વળગતું એનું પરિણામ અનુભવ થતું હોય તો એ વાત એને સમજીને ત્યાંથી એને દૂર થવું જોઈએ. એનું પારિશ્રામિક ન લેવું. જો જરૂર હોય તો કોઈ પણ લૌકિક પ્રવૃત્તિ કરી લેવી. શું પણ જ્ઞાનની પ્રવૃત્તિ અર્થે આ પ્રવૃત્તિને સાંકળવી નહીં. તદ્દનજી તો સીધી સીધી વાત કરે છે, એની પાછળ હેતુ આ છે કે એક જગ્યાએ ચારિત્ર મોહના દોષનો સવાલ છે, એક જગ્યાએ દર્શન મોહના દોષનો સવાલ છે. બહુ કડક કડક બોલે છે, બહુ કડક બોલે છે. એના સાથે એનું એમ તો એનું કારણ શું? જેને દર્શન મોહનો દોષ લાગુ પડે છે પોતે જ ખરીદાઈ ગયેલો છે. પછી એની એની જે વસ્તુ 5-25, 50, 200, 500, 1000, 2000, 5000 ખરીદાતી હોય એની કિંમત કેટલી? એના જેટલી. એને એને આ બે વાતને ભેગી કરી એ બહુ મોટો દોષ છે. ઝેરને અને અમૃતને ભેળવાય નહીં. ઝેર ઝેર ના કરે, અમૃત અમૃત ના કરે. આ તો સમજવા જેવો વિષય છે કે દર્શન મોહની પ્રકૃતિ ત્યાં ઉભી થાય છે. ત્યાં દર્શન મોહની પ્રકૃતિ ઉત્પન્ન થાય થાય ને થાય જ એવું છે. થોડો વિશેષ વિચાર કરો તો સમજાય એવું છે કે જે માણસને આર્થિક વ્યવસાય છે એમાં એને કેટલા પૈસા મેળવવા છે? અભિપ્રાયમાં દાદાની કેટલા એ મને કહ્યો દાદા, એટલે લિમિટ નથી, સંખ્યા નથી અને લિમિટ નથી. એટલે દર્શન મોહ ઉત્પન્ન થાય છે. અનંતાનું મંદિર નું થયું ને કશાય, હે, એટલે એમ થાય છે. એનું કારણ એ છે. સમજાવ્યું છે કે એની અંદર લિમિટ રહેતી નથી, કોઈ લિમિટ જ ન હોય. હજી આગળ આવ્યું છે એથી ખરાબ છે. માનનો પ્રકાર એથી ખરાબ છે. કેમ કે જ્યાં માન માટે કરશે તો માયા એવા વિના રહેશે નહીં. જો લોભમાં તો માયા ઓછા આવતા પ્રમાણમાં આવે પણ માનમાં તો સીધો જ અવતાર થાય માયાનો. ત્રીજું, આપણે પૈસા એનું કામ નથી અને માનનું કામ નથી, પણ હવે આ સમાજ વાણીઓનો ઉજળો, શું ઉજળો કહેવાય ને, હા, આમાં બધા પાછા પૈસાવાળા માણસો વધારે આવે છે ગુરુદેવના સમાજમાં તો. શું બધા સારા સારા, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, કોઈ મોટા પાયરી વાળા, કોઈ સરકારી ઓફિસર, કોઈ કાંઈ, કોઈ શેઠિયા, કોઈ શું, કોઈ ખાન વધે તો આપણને કોઈ બી લાભ મળે, કઈ કામ પડે તારે, આ એનો ધંધો થયો. આ તો કેવા કેવા પરિણામ થી બચવા જેવું છે. બધા દર્શન મો ના ભૂત છે હો, વળગવાના બધા દર્શન મો નું ભૂત વળગશે. એથી આગળ ચાલે કે કઈ નઈ, દીકરા દીકરી તો હરી જગ્યાએ વર્ષે. સંબંધો હોય, બધાને ઓળખાણ હોય આપણી, એમાં પાછું આપણી સારી આબરૂ હોય, સ્થાન હોય, ધાર્મિક વૃત્તિ વાળા ગણાતા હોય, આત્મારસી ગણાતા હોય, કોઈ કાંઈ ગણાતા હોય, કોઈ કાંઈ ગણાતા, કોઈ પંડિત ગણાતા હોય, કોઈ સમજદાર ગણાતા, બીજું કાંઈ નહીં, પણ હારા ઠેકાણે દીકરા દીકરી તો ભરી જાય. એટલું તો કામ થાય કે ન થાય, કે તારા સંસારનું કોઈ પ્રયોજન અહીંયા તું લગાડીશ નહીં, મહેરબાની કરીને નહીં કરો, મરી ગયો સમજીએ એમ છે. કોઈ પ્રયોજન અહીંયા લગાડીશ નહીં, તું તારા આત્માને પહેલા પૂછી લે કે તું આવ્યો છો શું કરવા. અહીંયા છોકરા છોકરી પીણા આવ્યો છો, પૈસા વાળો આવ્યો છો, માંડવી આવ્યો છો, શું કરવા આવ્યો છે એ તું નક્કી કર પહેલા. જો તારા એક આત્માના હિત માટે આવ્યો હોય તો તને ધન્ય છે, તને શાબાશી છે. અને બીજું કોઈ પ્રયોજન સાધ્યું તો જગતના પાપ કરતા વધુ વધુ પાપ અહીંયા લાગશે, એથી વધારે પાપ બીજે ક્યાંય લાગશે. એટલે આ એક જ્યાં આવા તો કેટલાય પડખા છે, દર્શન મોને લગતા અનેક પડખા છે. એ જેવી પોતાનું પ્રયોજન સમજીને વિચારી લેવા જોઈએ. પોતાનું એ પ્રયોજન નહીં હોવું જોઈએ. વિતરાગ નો માર્ગ છે, સર્વ શુદ્ધિ નો માર્ગ છે, સંપૂર્ણ શુદ્ધિ નો માર્ગ છે. એને તો કહું સંપૂર્ણ નિર્દોષતા સાથે જ સંબંધ છે. દોષને પોષવાના, દોષને કરવાના, રાખવાની કોઈ વાત, કોઈ અભિપ્રાય આમાં ચાલે એવું નથી. સીધી સીધી વાત તો એ છે. થોડો વિષયાંતર થયો, કે શું કહે છે અહીંયા, કે અંતરમાં આવશ્યક પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વ્રત, તપ બધું પ્રગટે છે. આ સર્વ વૃદ્ધિ થાય છે ને, તો કે બહારના આડંબર વાળા નહીં. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને વ્રત તપ છે બહારના આડંબર વગરના. નિશ્ચય અંતરમાં આવશ્યક, અંતરમાં અંતરનું દોષથી પાછા વળી જવાનું, શુદ્ધતાને પ્રગટ થવાનું પ્રતિક્રમણ, ભવિષ્યના દોષ ઉત્પન્ન થાય એવો શુદ્ધતાનો રસ ઉત્પન્ન થયો તે એના પ્રત્યાખ્યાન, એ વૃત્તિની અંદર ખલાસ થઈ ગઈ. વ્રત, વ્રત એટલે અટકવું, ટુ સ્ટોપ, વ્રત થવું એટલે અટકી જવું. એ વૃત્તિ અટકી ગઈ તે એનું નિશ્ચય વ્રત છે. અને શુદ્ધ સ્વરૂપમાં વિશેષ સ્થિરતાનું પ્રતપન, તે જ આત્માનું પ્રગટે તે તપ છે. આ અંતરમાં બધું પ્રગટે છે. કોઈ એમ કહે કે ભાઈ તમે આ બધું કરો, પણ હવે તમારા વ્રત ક્યાં છે? અંતરમાં બધું પ્રગટે છે. જો એક આત્મા અંદરમાં દર્શનજ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરે, અથવા ટૂંકામાં લઈએ તો ચૈતન્ય તરફ વળવાનો અંદરનો પ્રયત્ન કરે, તો અનંત ગુણોની વૃદ્ધિ થાય. એમાં આવશ્યક પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વ્રત બધું પ્રગટે છે. એટલે તો આડંબર જ છે, ક્રિયાકાંડ નો આડંબર ને કોલાહલ છે. કોલાહલ તો મધુર શબ્દ છે, પણ ખરેખર કડવો શબ્દ એનો એ છે કે એમાં એકલો ક્લેશ છે જીવને. શું છે? ક્લેશ છે જીવને. કે છે એ બધી ક્રિયા કરતા તું ક્લેશ પામીશ, એમાં તારો ક્લેશ મટાડવાનો ઉપાય નથી કાંઈ. એ તો ક્લેશ પામવાનો ઉપાય થયો, ક્લેશ મટાડવાની વાત એમાં થતી નથી કે રહેતી નથી. આ વજન આવે એટલે બધું ખોલીને કહે છે. આ વિષય અંતર્મુખ વળવા ઉપર તારું વજન આવે એટલે તને ખોલીને કહે છે ભાઈ, કે જો ભાઈ અંદરમાં આવશ્યક પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વ્રત તો બધું પ્રગટ્યું તને, જો તારો પુરુષાર્થ અંતર ચૈતન્યમાં ગયો, દર્શનજ્ઞાન ચારિત્ર આદિની વૃદ્ધિ થઈ, તને બધું પ્રગટ્યું, હવે તારે શું કહે છે. ઘણાને તો એમ કહેવું પડે છે કે રિદ્ધિ સિદ્ધિ લક્ષ્મી આદિ સ્વાનુભૂતિયુક્ત જીવના પગમાં આવરોટે છે, પણ સ્વાનુભૂતિ વાળો એની સામે જોતો નથી. એટલે આરોટે છે, ભાઈ સાહેબ કોણ મારે મારી સામે જોવો, અમે નીચે આરોટીએ છીએ, ગલોટિયા ખાઈએ છીએ, તો કે તું ખાધા કર, મારે સામે જોવાની ફુરસદ નથી. ત્યાં સુધી શાસ્ત્ર ની અંદર વિષય ચાલે છે, ખરેખર તો પુણ્ય પાપ થી પર થઈ ગયા છે. તો સમજાવવા માટે કહેવાય છે કે જો ઇન્દ્ર ઉલ્લંઘન કરવા આવે છે આકાશમાંથી ઉતરી ઉતરીને, બહુ પુણ્યશાળી કહેવાય ને મુનિરાજ, કે એને એ પુણ્ય યોગ લાગુ પડતો નથી. અને ચક્રવર્તી નું રાજ છોડ્યું ને શરીરમાં રોગ થયો તો એને પાપનો યોગ લાગુ પડતો નથી. શું એમને એમ ન કહેવાય મુનિરાજ ને પાપનો ઉદય આવ્યો છે, એમને એમ ન કહેવાય. કેમ કે એ પાપ એ ઉદયમાં જોડાતા નથી, માટે એને ઉદય નથી એમ કહેવામાં આવે છે. એ તો એનાથી પર થઈ ગયા છે, પરિણામ એનાથી પર થઈ ગયું છે. એ જ્યારથી સાધક દશા શરૂ થઈ ત્યારથી પુણ્ય પાપથી પર થવાની એક દશા ઉત્પન્ન થઈ ગઈ, એટલે એને પુણ્ય પાપના ઉદય લાગુ પડતા નથી. પોતે અડતો નથી, પોતે ભિન્ન રહે છે, માટે એનું મૂલ્યાંકન પણ એ જ રીતે કરવું એ યોગ્ય ને વ્યાજબી છે ને ન્યાયસર છે, બીજી રીતે કરવું તે અન્યાયસર છે. બીજા સંસારી માણસને એમ કહેવાય કે આને પાપનો ઉદય હતો એટલે રોગ આવ્યો, સાધકને એ લાગુ પડતો નથી. છે ખરેખર તો પૂર્વમાં કરેલા પાપનો ઉદય, પણ છતાં અત્યારે લાગુ નથી પડતો એમ છે. પોતે ભીની પડી જાય છે, અનુભવમાં નથી લેતા, આ મોટી વાત છે. અંદરમાં જે ભિન્ન દશા ઉત્પન્ન થઈ એ કોઈ અલૌકિક પુરુષાર્થની દશા છે, એટલે પોતે એને સ્પર્શતા નથી, એનાથી ભિન્ન રહે છે, તો એને એ છે એમ લાગુ પડી શકાય નહીં એમ વાત છે. એટલે બધું પ્રગટે છે અંદરના પુરુષાર્થમાં, બહારના ક્રિયાકાંડ તો પરમાર્થે કોલાહલ છે અને ક્લેશ છે. એ બહારનું જે ક્રિયાકાંડ છે એમાં એકલો ક્લેશ ને કોલાહલ સિવાય બીજું કાંઈ નથી. ધમાલ કરે એમ થો આમ થો, તપ કર્યું હોય તો ધમાલ કરે, વ્રત લીધું હોય તો ધમાલ કરે, આમ મારું ઉજવણ ફલાણું કરો ને ઢેકણું કરો, શું કરે છે, બધું શું કરે છે ને ઉજવણા બધા, એ બધો કોલાહલ છે, એમાં કાંઈ છે નહીં. શુભ ભાવ ભૂમિકા પ્રમાણે આવે છે, પણ તે શાંતિનો માર્ગ નથી. એવી સરસ વાત છે સાથે સાથે, ભાઈ તું શુભ ભાવે વાત, તમે વ્રત કર, તપ કર, જે કાંઈ અજ્ઞાન ભાવે કરશ, મૂળ તો શુભ ભાવ સિવાય તો કાંઈ નથી, પણ તારી ભૂમિકા પ્રમાણે આવશે. તું એમ માન કે હું 6 મહિનાના ઉપવાસ કરું માટે મને મુનિ દશા યોગ્ય શુભ ભાવ થઈ જાય, કે દીક્ષા લો માટે મને મુનિદશાનો શુભ ભાવ થાય, એ વાતમાં કઈ માલ નથી. દીક્ષા લીધી હશે તો તારો અનંતાનો મંદિરનો ચાલુ છે, એટલે કે 147 પ્રકૃતિ તારી ચાલુ છે, એમાં બધો અસર તને થવાનો છે. એમાં કે દીક્ષા બહારનો કોલાહલ કર્યો ને આડંબર કર્યો એટલે અંદરમાં કર્મ તને છોડી દે, એ વાતમાં કઈ માલ નથી. એ તો તારા ભૂમિકા પ્રમાણે જ ભાવ આવશે. ભૂમિકાને ઓળંગીને કોઈ જીવ શુભ ભાવ કરી શકે નહીં, ભલે ક્રિયા ગમે તે કરે, પણ એની ભૂમિકા પ્રમાણે શુભ ભાવ થાય. કેટલાક જે શુભ ભાવ સમ્યક દ્રષ્ટિને થાય તો મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગીને ન થાય. શું તથા ગુણ સ્થાને જે કેટલાક શુભ ભાવ થાય એ મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગીને ન થાય એમ છે. એટલે એ પ્રકાર આખી ક્વોલિટી જુદી પડે છે, તો ગુણસ્થાન અનુસાર શુભ ભાવ થશે. શું કે મુનિ છે, મુનિને કૃષ્ણ લોચ લીધો છે, 28 મૂળ ગુણમાં એક ગુણ છે કૃષ્ણ લોચનો મૂળ ગુણ છે, તો મુનિ દાઢી કરે કરાવે એ પ્રશ્ન હતો નથી. તો એને માથાના વાળ, દાઢીના વાળ, મૂછોના વાળ વધે છે, શું તો એ અમુક ટાઈમે લોસ કરી નાખે. તો ગ્રહસ્થ કે ભાઈ મને એટલી બુદ્ધિ ઉદાસીનતા નહીં છે કે મારા હવે દાઢી નથી કરવી, ભલે દાઢું વધતું કે વાળ ભલે વધતા જતા વધતી, શું એમાં બે ફેર પડે કે લોકો જુદું જાણે કે હા હજામત કરાવનારા કરતા નહીં હજામત કરાવનારો કઈ જુદો દેખાય છે, મોટા મોટા વાળ છે, મોટી દાઢી છે, હું ભાઈ તારી ભૂમિકાનો શુભ ભાવ નથી, કદાચ તને વિચાર આવ્યો હોય તો આ શુભ ભાવ છે, આનો આપણે નથી, ભૂમિકાનો શુભ ભાવ હંમેશા શોભે છે, ભૂમિકા બારનો શુભ ભાવ હોય છે, એ કરવા જાય તો એમાંથી બીજું અણુ પણ ઊંધું થયા વિના રહેશે ને, એ ભૂમિકા બહાર ન કરવા જાય તો એમાંથી અણુ પણ ઊંધું થાય તો મોટો દોષ ઊભો થઈ જાય છે. જ્યાં સુધી એની યોગ્ય ભૂમિકા ન થાય ત્યાં સુધી એમને ગમે તે પ્રકારે કરવા માંડી જાય, એ માર્ગ નથી. માર્ગને સમજવો જોઈએ, એની પદ્ધતિ સમજવી જોઈએ. જીન માર્ગ કયો છે ને, જે માર્ગે જીનેશ્વરો તીર્થંકરો ચાલ્યા એ માર્ગ એમને વિવેકે કરીને નિશ્ચિત કર્યો છે, કેવળ જ્ઞાનમાં એ વિષય પ્રસિદ્ધ થયો છે, પોતે પણ એ માર્ગે ચાલીને ચાલી દેખાડ્યું છે. હવે તું એ માર્ગે ચાલવાને બદલે આડીઓળી વાત કરવાને છોડી દે તો સારી વાત છે, એ કોઈ આડીઓળી પદ્ધતિ અપનાવવી જોઈએ નહીં. જે પદ્ધતિ જીન માર્ગની છે, અનાદિ અનંત નિયત વ્યવસ્થિત સુનિશ્ચિત પદ્ધતિ છે, અને એ જ માર્ગે જીવે ચાલવું જોઈએ. બહારમાં ક્રિયાકાંડ તો પરમાર્થે કોલાણો છે, શુભ ભાવ ભૂમિકા પ્રમાણે આવે છે, પણ એ ગમે તેવો આવે શુભ ભાવ, જે તે ભૂમિકાનો આવે તોય તે, અને ભૂમિકાનો બહાર કરવાનું ડાપણ કરે તોય તે, શાંતિનો માર્ગ નથી, એનાથી તને શાંતિ મળવાની એ વાત તો પહેલા રાખજે આગળ, કહું તને પાછળ પણ સમજજે તું આગળ, કે એનાથી શાંતિ નથી. એટલે તને કોઈ શુભ ભાવની કિંમત આવવી જોઈએ નહીં. શુભ ભાવ ભૂમિકા પ્રમાણે આવે છે પણ તે શાંતિનો માર્ગ નથી, સ્થિર થઈને અંદર બેસી જવું તે જ કરવાનું છે. સ્થિર થઈને અંદર બેસી જવું તે જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. સદા ઉપયોગ સ્વભાવી ઉપયોગ ધારી આનંદમય અનંત આનંદનું કંદ છે આત્મા, છે 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 એને માત્ર જોયો છે કે આવો છે. ક્યારે જોઈ શકે કે પરમાથી આનંદ લેવાની અપેક્ષા વૃત્તિ છોડે ત્યારે, પરમાથી સુખ લેવાની અપેક્ષા વૃત્તિ છોડે ત્યારે. આ એક શરત નાખે છે કે પરમાથી પરની અપેક્ષા વૃત્તિ છોડીને તું જીવો છો એવો તને જો, જોવાનું કામ તારું છે, તારે કાંઈ તારામાં બનાવવાનું નથી. છો તો જ્ઞાન સ્વભાવી ઉપયોગ સ્વભાવી ઉપયોગને ધારણ કરી રહ્યો છું, અને જ્યાં ઉપયોગને ઉપયોગમાં લઈ જા તો અંદરથી આનંદનો ફુવારો છૂટે એવું છે. જો એટલી વાર છે, શરત એટલી છે કે પરની અપેક્ષા વૃત્તિ છોડ, પરની અપેક્ષા વૃત્તિમાં તું તને જોઈ શકે એમ નથી. મોટી ગણે કે નાની ગણે, જેવડી છે એવડી છે અને કરે છૂટકો છે. પાછું એમ નથી કે મોટી છે શું કરીએ, બહુ અઘરી છે શું કરીએ, તો જેવડી છે એવડી છે. અભ્યાસ એ બધું અઘરું છે, સહેલું છે, અને અનભ્યાસ એ બધું અઘરું છે. રોટલી બનાવવી અઘરી છે 80 વર્ષના માણસને, અને 8 વર્ષની દીકરીને એ રોટલી બનાવવી સહેલી છે. અભ્યાસનો વિષય છે, તે તને જોવાનો અભ્યાસ કર્યો નથી, પરમાં સુખ નથી એ જોવાનો પણ તે અભ્યાસ કર્યો નથી, એટલે એ મૂકવાનો પણ અભ્યાસ તે કર્યો નથી. એ વૃત્તિ મૂકવાનો કેમ અભ્યાસ કર્યો નથી, કે સુખ નથી એમ જોવાનો તે અભ્યાસ કર્યો નથી, નથી અને નથી જોવું છે, અને છે અને છે જોવું છે, આમાં તને બીજું શું વધારે બળ પડે એવું કહીએ? નથી એને નથી જોવું છે ને છે એને છે જોવું છે, એમાં વધારે બળ પડે એવી કઈ વાત હતી? ન હોય ને કરવું હોય તો જુદી વાત છે કે ભાઈ નથી ત્યાં છે કરી દેવું છે, છે ત્યાં નથી કરી દેવું છે. શું સમુદ્ર ને ઉલેચવો છે, શું કરીએ, પાણી ઘણું છે, એવું તો કઈ છે. અશક્ય છે એની પાછળ અનંત કાળ થી મથે છે અને વાણી પીડ્યો છે. રીતિ માંથી તેલ નીકળવાનું નથી, એમ પર માંથી સુખ આવવાનું નથી, તો એની પાછળ પીડ્યો છે. સુખ નો ભંડાર, આનંદ નો ભંડાર અંદર માં ભર્યો છે. પોકારી પોકારીને જ્ઞાનીઓ ને જીનેન્દ્રો કહે છે, આ સાંભળતો નથી, એની પાછળ પ્રયત્ન કરતો નથી. આમ છે, વિચારવા જેવો વિષય છે, જરૂર વિચારવા જેવો વિષય છે. કે વિચાર કોઈના માટે થોડું વિચારવું, પોતા માટે વિચારવું છે. આ એક અદભુત વિચારણાનું સ્થળ છે, આવી સાધારણ વિચિત્રતા નથી, પણ અદભુત વિચારણાનું સ્થળ છે. હું સ્થિર થઈને અંદર બેસી જવું, અંદરમાં સ્થિર થઈ જવું, બહારના ક્રિયાકાંડના કોલાહલ ને આડંબરનો થી કઈ વળવાનું નથી, પતવાનું નથી, આત્માને કોઈ લાભ થવાનો નથી. અંદરમાં જેટલું સ્થિર થવાય એ વાત પહેલી કરી, પ્રયત્ન પહેલો કરશું તો ઉપયોગનો દર્શનનો, પછી સ્થિરતાનો બધું આપોઆપ છે. તારા પુરુષાર્થને, તારા ક્ષુક્ષમને, તારી શક્તિને બહારની ક્રિયાકાંડમાં વેડફવાની જરૂર નથી.
ભગવાન.